અને ભાઈ પોતે કે બીજો કે એમાં ફરક તો પડે ને. હે મહારાજ કે હું સ્વયં તમને કહી દઉં છું, મારે એક વાર્તા રે સૌને સંભળાવવાનું છે માન, મારે તમને વાત કેવી છે અને વાત મારે બીજા કોઈને નથી કહેવી, મારી જ વાત તમને મારે જણાવવી છે. આજ મહારાજ પોતાની જ વાત, પોતાનું જ સ્વરૂપ આપને સમજાવવા માટે સ્વયં તૈયાર થયા છે, માટે આમાં ગમે એટલું કઠણ આવે તો એમ માનતા નહીં. સ્વામી કહેતા હતા, સ્વામી નથી કહેતા, સ્વામી નારાયણ કહે છે, કારણ કે મહારાજના શબ્દો છે. એમ ઠેરાવ કરી અને સમજ્યો. અને એક વાત તમને કહું, શિબિરમાં ઉપાસનાની વાત તો જોરદાર જ આવશે, આજ્ઞાની વાત પણ જોરદાર આવશે, અહીં ઢીલી પોછી વાત કરવામાં કોઈ સાર નથી, માટે કોઈને પથ ન પડે તો તમતારે તમે પ્રેમથી વિદાય લઈ શકશો, પણ તમારી શરમને કારણે કે તમને ખોટું લાગશે બીકે હું જરાય કાચું હાંકવાનું નથી, જરાય ઢીલું હાંકવું નથી, કારણ કે ઢીલું હાંકીને તો જન્મ કેટલાય વહે ગયા, હવે ફરી વાર જન્મ લેવો પડે એવું કરવું નથી, માટે જેમ છે એમ જ વાત થશે. પથ પડે તો બેસજો, હું તો કહું પથ ન પડે ને તો બેઠા રહેજો, તો એક દિવસે બે દિવસે ત્રણ દિવસે પણ પથ પડી જાહે, સમજાય, સાંભળતા સાંભળતા આ પડી જાહે કે ખરેખર સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે, અને એની હા પડી જાહે એની આજ્ઞા પાળ્યા સિવાય છૂટક્યો નથી, એની હા પડી જાહે કે આ દુનિયામાં નહીં અનંત કરોડો બ્રહ્માંડમાં હંભાર્યા જેવા કોઈ હોય તો એક ભગવાન છે, બાકી કાંઈ જ નથી, એની પણ સંપૂર્ણ હા પાડી દેવા માટે આ આપણી શિબિર છે, કે હૃદયની અંદર હંભાર્યા જેવા એક ભગવાન, એને સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજ, એને વહલા વહલા એવા સંતો, એને વહલા એવા જરૂર ભક્તો, એટલા જ હંભાર્યા જેવા છે, બાકી બધા તો રોયા જેવા ને ખોયા જેવા છે, જેટલા હંભારો એટલા જાજા દુઃખ ઊભા થાય એવા છે. માટે તમને ખાસ સાવધાન કરું છું, શિબિરમાં રોકાવો ને એટલા દાડા ઓલાની એક હંભારતા નહીં, એ બધા ભૂલ્યા જેવા છે, હંભાર્યા જેવા નથી. માટે આ મંડપની બહાર જાતા નહીં, મનને રોકી રાખજો ખાસ ભલામણની સાથે.
જે શિબિરના તૃતીય દિવસે આપણે ભગવાન સ્વામિનારાયણ એની મહત્તા, એની મોટપ, એનો મહિમા એમના શબ્દ દ્વારા સમજવા માટે પ્રયાસ કરશું. સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામીએ આજ મારે ઓરડે એ ચાર પદ બનાવ્યા, પરંતુ હકીકતમાં બે જ એના બનાવેલા છે, બાકી પાછળના જે બે પદ છે એ સ્વયં ભગવાન સ્વામિનારાયણે બનાવ્યા છે. જે અદ્ભુત પદ છે, જેની અદ્ભુત મહત્તા છે, એ બે પદ શું કહે છે, આપણને શું સમજાવવા પ્રયાસ કરે છે, એને સમજવા માટે આપણે પ્રયાસ કરીએ. તો આવો પ્રથમ પદને ગાઈએ.
બોલા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન,
બોલા શ્રી હરિ રે, સાંભળો નર નારી હરિજન.
હે મારે એક વાર્તા રે, મારે એક વાર્તા રે, સૌને સંભળાવવાનું છે મન,
મારે એક વાર્તા.
મારા લોક ભોગને મુખ,
મારી ભોગ
સર્વે જીવ છે રે, હા સર્વે જીવ છે રે, ત્યાં તો જોયાની છે રૂપ,
સર્વે જીવ છે રે, ત્યાં તો જોયાની છે
રૂપ, હે સર્વે જીવ છે રે, ત્યાં તો જોયાની છે રૂપ,
સર્વે જીવ છે રે, ત્યાં તો જોયાની
મહારાજના અદભુત શબ્દો બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવવાનું છે. આ શબ્દમાં જ રહસ્ય એવું દેખાય. જો તમે કોઈ પ્રશ્ન ચર્ચાતો હોય અને બધા વાતો કરતા અને એમાંથી કોઈક ને એક સુંદર કંઈક વિચાર ઉપજે ને તો હું કે સાંભળો સાંભળો કે હું કંઈક કહું છું, અને સાંભળો સાંભળો મારે કંઈક કહેવું છે એમ કહે ને એમાં ચોક્કસ રહસ્ય હોય. એક સામાન્ય માણસ જો એમ કહેતો સાંભળો સાંભળો મારે કંઈક કહેવું છે ને એમાં રહસ્ય હોય તો કલ્પના કરો અનંત કરોડો બ્રહ્માંડનો માલિક એમ કહેતો સાંભળો સાંભળો. તમે બધા વાતચીત તો કરો છો, તમે બધાએ મારું વર્ણન તો કરો છો, શાસ્ત્રોએ પણ મારું વર્ણન તો કર્યું છે, વેદ આદિકે પણ નીતિ નીતિ કરી વિરામ પામ્યા છે, આ બધી જ વાત સાચી, પણ સાંભળો સાંભળો હું કહું છું અને બધાએ જે કહે છે અનુમાનથી કહે છે, થોડા ઘણા અનુભવથી કહે છે, પણ હું કહી શકું એ કોઈ ન કહી શકે. જે આ પદ કહી હગે ને એ વેદે નો કહી હગે, જે આ પદ કહી હગે એ ગોપાળાન સ્વામી નો કહી હગે, ગુણાતીતાન સ્વામી નો કહી હગે, જે આ પદ કહી હગે એ કોઈ ગમે તેટલા મહામુક્ત હોય તોય નો કહી શકે. સાંભળો સાંભળો મહારાજ કે, અને સામાન્ય વાત કરતા હોય એની વાત આખી અલગ છે, રહસ્યની વાત કરતા હોય એની વાત અલગ છે. વચનામૃત અંદર મહારાજે આખા વચનામૃતમાં પોતાની જ વાણી વહેવડાવી છે, પણ આની વાત જુદી જ છે. સાંભળો, બીજી વાત બંધ કરો, હું કંઈક કહું છું. અને આવું જ્યારે પુરુષોત્તમ નારાયણ કહેતા હોય ત્યારે આપણે ખરેખર એકાકાર થઈ જવું જોઈએ કે મહારાજ હું કહે છે. મારે એક વાર્તા રે સૌને સંભળાવવાનું છે, મન મારે કાંઈક તમને કહેવું છે. અને એક સજ્જન માણસ એમ કે મારે કાંઈક તમને કહેવું છે, એ હિતકરો હોય તો પુરુષોત્તમ નારાયણ એમ કે મારે તમને કાંઈક કહેવું છે, તો કેટલું મહાન હશે. શું કહેજો? મહારાજ કહે કે કોઈ મને પામી શકે, કોઈ ન પામી શકે, કોઈ ઓળખી શકે, કોઈ ન ઓળખી શકે, કોઈ મને સાકાર સ્વરૂપે વર્ણવે છે, કોઈ નિરાકાર સ્વરૂપે વર્ણવે છે, કોઈ કોઈ મહાપુરુષ સુધી પહોંચે છે, કોઈ અક્ષર સુધી પહોંચે છે, કોઈ વળી શક્તિને આદ્ય કહે છે. આવા અનેક વિધ મને પામવા માટેના તરંગો ઉઠી રહ્યા છે, પણ સાંભળો, આજ તો હું જ તમને બધાને અટવાતા જોઈને મનમાં વિચાર કરું છું, કહી જ નાખું મારું હાચું હાચું, હું સ્વયં કહી દઉં. સાંભળો, તમે અનેક વિધિ શાસ્ત્રો સાંભળ્યા હશે, વાંચ્યા હશે, જેથી કરીને તમને વિચારોના અનંત વિધ તરંગો ઉઠતા હશે, પણ સાફ સાફ કહી દઉં, હું મારી મૂર્તિ માને હું, મારી મૂર્તિ મારા લોક ભોગને મુક્ત, હું મારા લોક મારા ભોગ અને મારા મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જો. મહારાજ કે હું તો સ્વયં દિવ્ય જ છું, કઈ સવાલ નથી, પણ મારા જોગમાં આવેલા જો દિવ્ય થઈ ગયા હોય તો તમે અનુમાન તો કરો હું કેટલો મોટો હશે. અને હકીકતમાં તો દિવ્યતા આટલી વસ્તુમાં જ છે, એમ મહારાજ અંત્યના 38માં વચનામૃતમાં પણ કીધું. મહારાજ કે અમે સાંખ્યાદિક શાસ્ત્રોનો જ્યારે વિચાર કર્યો ત્યારે એક વાત અમને બહુ સ્પષ્ટ દેખાણી. શું દેખાણી? તો કે આત્યંતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે પુરુષોત્તમ નારાયણનું ધામ, પુરુષોત્તમની મૂર્તિ અને એના મુક્ત આ ત્રણ જ રહે છે, એના સિવાય કાંઈ પણ રહેવા પામતું નથી, એમ અમે સાંખ્યાદિક શાસ્ત્રના મતે કરીને વિચાર કર્યો. અને એવા જે પુરુષોત્તમ કેવા આત્યંતિક પ્રલયને અંતે પણ દિવ્ય સ્વરૂપે બિરાજમાન રહે છે એવા જે પુરુષોત્તમ નારાયણ, એ જ દયાએ કરીને અત્યારે મનુષ્ય તન ધારણ કરી અને તમારા સર્વ કોઈને નયન ગોચર વર્તે છે, તમારા સર્વ કોઈની ઉપાસના કરવા યોગ્ય છે અને તમારી સેવાને અંગીકાર કરે છે, તમારા ઈષ્ટદેવ છે. મહારાજ કે શું? મહારાજ બોલે, એ સર્વે અવતારના અવતારી છે, એ સર્વ કારણના કારણ છે, શ્રીમારના શબ્દો એ જ કારણના કારણ છે અને એ સર્વથી પર છે, એના પર કાંઈ નથી. આટલું ચોખ્ખું મહારાજ કે, અને તોય પણ આપણને ગોટાળો નીકળે નહીં, એ તો પછી કેવો વિદ્યાર્થી ગણો કહો? હા, ઠોઠ નિહાળ્યો ન કહેવાય. જોજો, ઈચ્છા તો વર્તે છે સર્જન થવાની, પરંતુ ટાઈમે મેળ નથી રહેતો. લ્યો, જરાક દેશકાળ આવે તો મેળ નથી રહેતો, જરાક બીજી મોટી વાત સાંભળીએ તો મેળ નથી રહેતો મહારાજ. અને આ વાતની ઘેર નથી બેહતી એવો આપણે ઠોઠ નિહાળ્યા છીએ અને થાવું છે સર્જન. મહારાજ કે મારી મૂર્તિ દિવ્ય છે, ભગવાનની મૂર્તિ બહુ દિવ્ય છે, કેટલી બધી દિવ્ય હશે ભક્તો. મહારાજે મધ્યના 66માં વચનામૃતમાં કીધું, મહારાજ કે પોતાને પોતાની ખોટ જો ન ઓળખાતી હોય તો મોટા મોટાને સાંખ લેવી, એમ આપણને આ વાતની અંદર દિવ્યતા ન સમજાતી હોય તો મોટા મોટાની સાંખ લેવી. શું? તો અક્ષરધામના જે મુક્ત છે એ મહારાજના સ્વરૂપમાં એકાકાર જ્યારે બને છે, એવા એકાકાર બને, એવા એકાકાર બને, એ મહારાજના સ્વરૂપમાં એટલા બધા સંલગ્ન બની જાય, એ તિલથી બીજા તિલ સુધી પહોંચવામાં,
એક ચિહ્ન થી બીજા ચિહ્ન સુધી પહોંચવામાં તો કોટાન કોટી કલ્પો વીતી જાય છે, તોય પણ ત્યાંથી ત્યાં નથી જઈ શકતા. એ મૂર્તિ કેટલી બધી અદભુત અને કેટલી બધી દિવ્ય હશે.
અને ખરેખર હું તો એમ માનું છું,
એ જ બળભાગી આત્મા જેને આ મૂર્તિમાં પ્રેમ બંધાય, એ જ ભાગ્યશાળી જેને ભગવાનમાં હેત થાય. બાકી ભક્તિ તો બધા જ પ્રકારની છે, પણ સ્વામી વાત તો બહુ અદભુત વાત લઈ ગઈ. સ્વામી કહે કે ભક્તિ બધા જ પ્રકારની છે, બધા જ પ્રકારની ભક્તિમાં સુખ આવે, ના નહીં. જેમ ગાયનું વાછરડું, એ ગાયને ગમે ને માથું મારે ને તો એને વાત્સલ્ય ભાવનું સુખ તો આવે જ, પણ માથું મારતા મારતા આસળ જેવો મોઢામાં આવી જાય અને દૂધની છેડ વછૂટે, અને એ જે સુખ આવે એવું બીજ જગ્યાએથી આવે નહીં. એમ બધું જ કરતા કરતા ભગવાન સંબંધી કાર્યમાં સુખ આવે, પરંતુ બધું કરતા કરતા ભગવાનની મૂર્તિ જેને પકડાઈ જાય એને જે સુખ આવે એવું બીજાને આવે નહીં. નક્કી કરજો, બસ આ જીવનની અંદર આ દેહ પડે પહેલા એક સેકન્ડ ભગવાન ન ભૂલાય એ સ્થિતિ મારે પહોંચવું છે. લક્ષ્ય ઊંચો બાંધજો, જેનું નિશાન જ નીચું હશે એ કદી પણ પોતે કાર્યની અંદર સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. જેનું નિશાન નીચું છે, નિશાન તો ઊંચું બાંધો કે આ દેહ કરી અને દેહ પડે તે પહેલા ભગવાનને અખંડ ધારો, એક સેકન્ડ ન ભૂલાય એ સ્થિતિ પ્રાપ્ત કરવી છે તો થશે. મહારાજ કે મારી મૂર્તિ દિવ્ય છે, એમાં માયિક ભાવ નથી, મહાલૌકિક છે, મહાલૌકિક સુખની ખાણી છે, એ રસરૂપ મૂર્તિ છે, એ મહારાજ રસરૂપ છે. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરેલો, આખી મૂર્તિ રસરૂપ. જેમ સાકરનું નાળિયેરું ગમે ત્યાં બચકો ભરે ને તો એ ગળ્યું જ લાગે, એમાં છોતરા કે કાચલા એવો કોઈ વિભાગ ન હોય, એ મહારાજ આખી મૂર્તિ મહાસુખરૂપ છે. એ પછી જીવાત્માને ભગવાનની આંખ યાદ આવી જાય તોય ભલે, નાસિકા યાદ આવી જાય તોય ભલે, એ મહારાજના હાથનું લટકું યાદ આવી જાય તોય ભલે, એ ગમે તે મૂર્તિનો કોઈ પણ ભાગ એના હૃદયમાં જો યાદ આવી જાય ને તોય પણ સુખની ખાણી બની જાય. અનભક્તો એટલે તો આપણા મોટા મોટા આનંદ સંતોએ આંખને માટે કીર્તનો લખ્યા ને તો હજારો લખી નાખ્યા, નાસિકા માટે લખ્યા ને તો હજારો લખી નાખ્યા, અરે ઓઠ માટે હજારો કીર્તન લખ્યા, દાંતને માટે હજારો, જે કોઈ અંગ અદ્ભુત મૂર્તિ મહારાજની છે. અતિ દિવ્ય, અતિશય મહિમા યુક્ત, અતિશય જેમાં મોટપ છે, અતિશય જેમાંથી સુખના સ્રોત્ર વહે રાખે છે, એ મહાલૌકિક મૂર્તિ મહારાજ પોતે કહે છે કે મારી મૂર્તિ છે. અને મારી મૂર્તિને અવલંબને કરી મારા સંબંધને જેટલા જેટલા પાયમા ને જેટલા જેટલા પાયમા એ તમામ પણ માયાથી મુક્ત થઈ ગયા, એ સુખરૂપ થઈ ગયા. હા, દાખલા તરીકે લાઇટનું 67 કેવીનું શું કે હું એને શું કે હે એ હું પણ ડીસી એ મને કાંઈ જબર નહીં ખજાજી પડતી. હવે ન્યાથી છેડો આવ્યો હોય તો અહીં જો ફોક્સ ભૂકા કાઢે કે નહીં હે, પણ એનું કનેક્શન છે એટલે હો ગમે ન્યા છે પોહાઈને હોય પણ હશે એટલે અહીંયા ફોક્સ થાય છે. પણ અહીંયા જેટલો લાઇટનો ધોધ છે એના કરતા એની પાસે કેટલો હશે? આવા તો હજારો બલ્બ ને હજારો ટ્યુબલાઇટો ને એને પ્રકાશિત કરી નાખ્યા છે કે નહીં હે? પણ આ એકે એની જેવા ન થાય, સમજાય? આનો બહુ મોટો ફોક્સ બાળી જઈને એમ ન કહેવાય કહો આ તો 67 કેવીનું 66 કેવીનું જાણે કે આખું ડી અહીં આવી ગયું એમ ન કહેવાય. એમ કહેવાય આ બધા એને લઈને પ્રકાશમાન થાય છે, પણ આને લઈને એ નથી. એમ તમામ ભગવાનને લઈને મુક્ત એનું ધામ, એના બહુ બધા જ દિવ્ય, બધા સુખરૂપ. ભગવાનનું ધામ પણ મહાસુખરૂપ છે. અરે ધામ તો સુખરૂપ છે, એના મુક્ત તો સુખરૂપ છે, પણ એના મુક્તના જોગમાં આવે એ સુખરૂપ થઈ જાય, એના ભક્તના જોગમાં આવે એ સુખરૂપ થઈ જાય. બોલો વિચારો કેટલા મહાલૌકિક ભગવાન હશે. કાલે કોઈ વાત કરી હતી એમ, મચ્છુને કિનારે પેલા સુરદાસજી વિદ્વાન રહેતા હતા, મહારાજને રોજ ગાળો દેતા હતા. મારને ખબર પડીને છાના પગ ગયા અને ત્યાં જઈ મારે સીધું કાંડું પકડ્યું એમ, મહારાજ કે સુરદાસજી અમે તમારું શું બગાડ્યું છે, રોજ રોજ અમને 100-100 ગાળો દો છો. મહારાજે કાંડું પગડ્યું તે સુરદાસજીના મનમાં એમ થયું, જિંદગીમાં કોઈ દી આવી અનુભૂતિ નથી, જિંદગીમાં એમ કલ્પના કદી નથી કરી આવા સુખની, ખબર નહીં આનો સ્પર્શ થતા આટલો બધો સુખનો ધોધ ક્યાંથી મળ્યો વહેવા એમ. સુરદાસજી પાસે જ્ઞાન હતું પણ જ્ઞાનને એક બાજુ મૂકી દીધું. મહારાજ કે કરો શાસ્ત્રાર્થ, મહારાજને કે શું શાસ્ત્રાર્થ કરું હવે, આમ શું કરું શાસ્ત્રાર્થ, અત્યાર સુધી જે બોલતો હતો એને તો અનુમાનથી બોલતો હતો, આજ તો અનુભવ થયો, શું બોલું હવે આમ. મહારાજ કે ના બોલો ને, તો કે તમે કહો છો માટે બે શબ્દ બોલું, બાકી હવે બોલવાની જરૂર નથી, આપનો જોગ થયો ને આપનો સ્પર્શ થયો, મને સમજાઈ ગયું કે તમે સ્વયં પરમેશ્વર સદાય સાકાર મૂર્તિ, ખાલી સ્પર્શ માત્રથી એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થઈ જાય અને સુખનો સ્રોત્ર જીવને વહેવા માંડે, વહેવા માંડે ખાલી સ્પર્શ માત્રથી. મનુષ્યને નહીં કલ્પના કરો, મહારાજનો સ્પર્શ જેને થયો તો એ માણકીને મહારાજ ગયા પછી આ લોકમાં રહેવું ગમ્યું નહીં, વિચાર કરો. પશુ કલ્પના કરો, પશુને ન ગમ્યું મહારાજના વિરહમાં ઝૂરી ઝૂરી દેહ છોડી દે, એ કેટલી મહાલૌકિક મૂર્તિ મહારાજની હશે. મહારાજ કે મારી મૂર્તિ તો દિવ્ય છે, મારા લોકે દિવ્ય છે, મારું અક્ષરધામ પણ મહાલૌકિક દિવ્ય છે, ત્યાંય માયાને એન્ટ્રી નથી, મારા ભોગે દિવ્ય છે. મહા જબરજસ્ત મોટા મહેલો હોય તોય મહારાજ કે પાછા પડી જાય એવા નથી. આપણે તો ગમે એવા ચણીએ તો 4-5 વર્ષે ક્યાંક તો ગાબડું પડ્યું જ હોય. મહારાજ કે મારા ભોગે પણ એવા છે, મારા મહેલોમાં ક્યારેય પણ તિરાડ પડે એમ નથી, ભૂકંપે આવતો નથી, એના બીમ કોલમ ખળભળી જાય એવા નથી. મહાદિવ્ય મહાલૌકિક, અને મારા મુક્ત પણ મહાદિવ્ય મહાલૌકિક, જેને હું જ સુખરૂપ મનાણો છું. મહારાજ મારા સ્વરૂપમાં એટલા બધા લેલીન બની ગયા, એટલા બધા લેલીન, એને કોઈ ભાન રહ્યું નથી. અને એવા બધા એકાકાર બને, એવા બધા એકાકાર પોતાની જાતને સ્વયં ભૂલી ગયા છે. અન ભક્તો, એવી વાત સાંભળીને જ કેટલાક અનુમાનથી નિર્ણય લે છે વિદ્વાનો. એકહમ બહુસ્યા પ્રજાય, એક એવા ભગવાન એ જ અનંત રૂપે થાય છે, ફરીને પાછા એક રૂપ થઈ જાય એ અનુમાન હું કામ કરે છે. કારણ કે અતિશ્રેષ્ઠ જે મુક્ત છે, મુક્તને 4 પ્રકાર છે, મુક્તના અક્ષરધામમાં 4 પ્રકાર છે. એક મુક્ત એવા છે જે મહારાજને મહાલૌકિક સુખને લે છે, પણ સાથે અનંત મુક્તો એના પણ એને દર્શન થાય છે. એના કરતાં શ્રેષ્ઠ ક્વોલિટી, શ્રેષ્ઠ કેટેગરી જે મુક્તની છે એને મહારાજના દર્શન થાય છે, સાથે અનાદિ જે મુક્તો જે કદી પણ બદ્ધ સ્થિતિને પામ્યા જ નહોતા એવા જે મુક્તો એના એને દર્શન થાય છે. એથી જે શ્રેષ્ઠ કેટેગરીના મુક્ત છે એને ફક્ત મહારાજના જ દર્શન થાય, એકલા મહારાજમાં જ રસબસ બની રહ્યા છે, મહારાજમાં જ એકાકાર બની રહ્યા છે. પણ એ મુક્તને એવું અનુસંધાન રહે છે કે ઊન મહારાજ બેસીએ. અને એથી પણ શ્રેષ્ઠ કેટેગરીના જે મુક્ત છે એને મહારાજની મૂર્તિ સિવાય કોઈ અનુસંધાન નથી, હું છું એ પણ એને ભૂલાઈ જાય છે. અને એને સુખ કેવું આવે છે, તો કે જેવું પંડે ભગવાનને આવે એવું આવે છે. પણ યાદ રાખજો, ભૂલાઈ જાય છે પણ મટીને જ જાત, યાદ રાખજો. ભૂલાઈ જાય છે પોતાની જાત એ વાત ચોક્કસ છે, પરંતુ તેમ છતાંય તત્વ તો બે અલગ જ છે. એ મુક્ત ભગવાન થઈ જાય છે, એમની ભગવાન ભગવાન છે, મુક્ત મુક્ત છે. મહારાજ કે આવું મારું ધામ છે, સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયા ની છે જોગતા. મહારાજને કોઈ કહેતું છે ને હારો મહેલ ને હારો બંગલો ને એવું કાંક બનાવ્યું છે, ત્યારે મહારાજ જો કેટલો સરસ બનાવ્યો છે, મહારાજ એકલું સાગ વાપર્યું છે, આમાં બ્રહ્માટેક સાગ વાપર્યું છે એમ કહેતા હશે ને. અત્યારે સંતોને પધરામણી લઈ જાય ત્યારે કહે ને, સ્વામી આ માર્બલ મકરાણાનું નાખ્યો બધો, કે બાથરૂમમાં ગ્રેનાઇટ જ નાખીશ, બીજું કાંઈ વાપર્યું જ નથી, અને શેક ગયો તો ત્યાંથી બ્રહ્માટેક સાગ લઈ આવ્યો છું, અને સ્વામી પ્લાનના 2 લાખ રૂપિયા આપ્યા એમ. એ વાત જ્યારે સાંભળે ત્યારે સંતોને હસવું આવે, તો ભગવાનને કેમ ન આવે કહો. સંતોના મનમાં એમ થાય આ બરમાટે ખાગી એમને રહી જવાનો, અને આ મકરાણા માર્બલે રહી જવાનો, ગ્રેનાઇટ એમને રહી જવાનું, તું હોયો જવાનો છો. ઈ તને ભૂલાઈ ગયું છે, એક દાડો મરી જાવું છે, વાત તું ભૂલો છે, એટલે એના વખાણ. શેના તું વખાણ કર્યું છો એમ, તું શેના વખાણ કર્યું છો? જે નાશવંત એક દાડો, જેમાંથી કોઈ અસ્તિત્વ ટકવાનું નથી, એક દાડો જે ખંડેર થઈ જવાનું છે, એના વખાણ કરી છે એમ. ભગવાનના ખરેખર સાધુની જો થાય તો પછી ભગવાન સ્વયં એમ ન થાય. કોઈક જયારે બહુ વખાણ કરતા છે ત્યારે મહારાજના મનમાં એમ થતું છે, તો તે મારું ધામ નથી જોયું એટલે આના બકવાસ મોટા મોટા કરે છો. જેમ ગામડાની અંદર કુદી શહેર જોયું ન હોય અને જરાક દુકાન વ્યવસ્થિત લીધો ને એમાં ફાતર ટ્યુબલાઇટ ગોઠવીને બે ચાર જગ્યાએ કાચ ગોઠવ્યો હોય તો એ કાચ હમું જોઈ રાખે, ટ્યુબલાઇટ હમું જોઈ રાખે, દિવાલ હમું જોઈ રાખે, મનમાં મલકાઈ રાખે. બાકી છે આખી લાઈનમાં 50 દુકાન પણ આપણી જે વેચી નહીં, પણ એ બધો મલકાટ ક્યાં સુધી રહે? મુંબઈ જેવા શહેરમાં, સુરત કે અમદાવાદ જેવા શહેરમાં 50-50 કરોડના શોરૂમ ન જોયા હોય ત્યાં સુધી પોતાની દુકાનની ટ્યુબલાઇટ ને કાચ ને બધા હું જોઈ રાખે એ મહારાજ કે તે મારો શોરૂમ નથી જોયો ને, હે? ત્યાં સુધી તારી આ ઝૂંપડીના તું વખાણી કરે છો. મહારાજ કે એ તો જોયા નહીં છે જોગ, તો મારું જે ધામ મહાલૌકિક છે. મહારાજને પ્રશ્ન પ્રથમના 12માં પૂછ્યો, મહારાજ મહાલૌકિક તો જરા કયો તો ખબર પડે કેટલું અલૌકિક છે. મહારાજ કે પણ કેમ કેવું કે? મહારાજ કે મૂંગાના મોઢામાં કોઈ હાકરનો ગાંગડો આપે ને પછી એમ કે હાકર કેટલીક ગળે છે, મૂંગો હું બિચારો કે? એમ અમારા ધામનું વર્ણન જે તમે પૂછો છો ને જાણવા માગો છો, તો મહાલૌકિક મૂંગો વર્ણન કરી શકે ને તો અન્ય મારા ધામનું વર્ણન કરી શકે, તેમ છતાં હું જરાક કહું છું. મહારાજ કે મારું ધામ કેટલું અલૌકિક છે? તો આખી પૃથ્વી, સિજમારના શબ્દો, આખી પૃથ્વી, પહાડો અને નદીઓ, વૃક્ષ, બધું જ બિરોલી કાચનું હોય. હવે બિરોલી કાચ એટલે બિરોલી કાચ તમે લગાડો ને તો અનેક ગણો પ્રકાશ વધી જાય. આખું બિરોલી કાચનું હોય ને આકાશમાં જેટલા તારા છે એ તમામ તારા સૂર્ય હોય અને પછી આના પર પ્રકાશ પથરાતો હોય અને જેટલું દિવ્યમાન લાગે ને પ્રકાશમાન લાગે એટલું દિવ્ય અને એટલું ભવ્ય અમારું અક્ષરધામ છે. મહારાજ કે આ તો તમને જરાક કીધું, બાકી યથાર્થ તો કોઈ કહેવા સમર્થ નથી, ત્યાં તો જોયા નહીં છે જીવતા. અનભક્તો વિચાર તો કરો, એ આપણને મળવાનું છે. હે, કોકનો દીકરો અમેરિકા જાય ને એને ગ્રીન કાર્ડ મળી જાય ને તો બાપાને લાલચ બંધાઈ જાય, દીકરાને ગ્રીન કાર્ડ મળી ગયું એટલે આપણને હવે તો ફાઇલ મુકાશે, 10-12 વર્ષે 15 વર્ષે અમેરિકા જવાનું ચોક્કસ થઈ જાય. અને એને કોટો કેટલો હોય? અહીં 1200ની નોકરી કરતો હોય તો કોટો ન માતો હોય. આપણે પૂછી લે આટલો બધો કોટો કેનો? તો કે દીકરો અમેરિકા છે, ફાઇલ મુકાઈ ગઈ છે ને કે, એનો કોટો એ ન માતો હોય તો ભક્તો આપણે તો 2 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષ પછી મહારાજ નક્કી કર્યું એટલે એટલા વર્ષ અહીંયા રહેવાનું. અને મહારાજ જ્યારે ફાઇનલ કરશે અરજી, આપણી ફાઇલ તો મુકાઈ ગઈ છે જ્યારથી વર્તમાન ધારણ કર્યા ને ત્યારથી, એમ જાય વર્તમાન ધારણ કર્યા ત્યારથી ત્યાં સુધી પહોંચવાની ફાઇલ મુકાઈ ગઈ છે. હવે બસ અરજી આવે એટલી જ વાર છે. આ બાજુ અરજી આવી હતી ને ગઈ છે. હવે તો વિજાનો સિક્કો લાગે, બસ કામ પતી ગયું. આ આ ધામ જ્યાં તો જોયા ને છે જુક્ત, એના અધિકારી આપણે બનવાના છીએ. અને તેમ છતાંય વાત નથી સમજાતી ત્યાં સુધી માય કાંગલું રહેવાય છે, માય કાંગલાય પણ રહે છે. થોડું ઘણું ધન ઓછું મળ્યું હોય તો ઉદાસ થઈ જાય છે, વિઘે મણ માંડવી ઓછી થઈ હોય તો દુઃખનો પાર નથી રહેતો, જરાક ધારી એવી નોકરી ન મળે તો ઉપાધિમાં ડૂબી જાય છે, અને બે હીરા ઉપર જો કડક પડી ગયા તો દિવસ બગડી જાય છે. હું કામ આ વાત નથી સમજાણી એટલા માટે, બાકી આ વાત સમજાઈ ગઈ હોય તો બબ્બા બાજી જીતી ગયા. ભૂમાનંદ સ્વામી કે જગમાં જે સત્સંગી થયા, જેણે કીધો કુસંગ ત્યાગ, તે મનુષ્યના મોટા ભાગ પ્રગટ પ્રભુને શરણે રહ્યા, બબ્બા બાજી જીતી ગયા. મહારાજ બહુ અદભુત અદભુત વાત લખે છે. મહારાજ કે હે ભક્તો, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, મારું ધામ એનું નામ છે અક્ષર. અક્ષર એટલે નક્ષયતી અક્ષર, નક્ષય કદી પણ જેનો નાશ નથી, કદી જેનો વિનાશ નથી, કાળાંતરે પણ જે નાશ પામનાર નથી એવું મારું ધામ છે. આટલું કીધા પછી પણ મહારાજના મનમાં એમ થયું કે તમારા મનમાં એમ થશે કે એવું ધામ પણ ન્યા કાંઈ? તો કે અમૃત રૂપ છે.